તારીખ 19/10/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 329 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 745
રાજચંદ્ર વચનામૃત 329મો પત્ર ચાલે છે પાનું 316 નીચેના છેલ્લા પેરેગ્રાફથી શરૂ કરવાનું છે પોતાની વાત કરે છે ભૂતકાળને કે આ દેહ ધારણ કરીને જો કે કોઈ મહાન શ્રીમંત પણ ભોગ્યો નથી શબ્દાદિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી કોઈ વિશેષ એવા રાજ્ય અધિકાર સહિત દિવસ ગાળ્યા નથી પોતાના ગણાય છે એવા કોઈ ધામ આરામ સેવ્યા નથી અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે તથાપિ એ કોઈની આત્મભાવે અમને ઈચ્છા થતી નથી એ એક મોટું આશ્ચર્ય જાણીએ છીએ અને એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ બંને સમાન થયા જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ ઉપર કહ્યું છે અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી છતાં અનેક પ્રકારના વિકલ્પો તો અનાદિના ચાલે છે એ હજી ચાલે છે તો જ્યાં સુધી મુનિદશામાં શ્રેણી ન માંડે ત્યાં સુધી છઠ્ઠા ગુણ સ્થાન સુધી સવિકલ્પ દશા છે હવે શું કહે છે કે જે સંભાવ ઉત્પન્ન થયો છે એ સંભાવ આશ્ચર્યકારક રીતે ઉત્પન્ન થયો છે ભૂતકાળ જોતા કોઈ એવી શ્રીમંતા કોઈ રાજાપણું કોઈ એવા ભોગ ભોગવા કે એવું કંઈ નથી કે જેથી ધરાઈ ગયા છે એટલે હવે વાંધો નથી સામાન્યપણે જેને ન મળ્યું હોય એને મેળવવાની ઈચ્છા રહ્યા કરે ન મળ્યું હોય એને પણ છતાં અમને નથી થતી એમ કહે છે જોકે જેને મળ્યું હોય એને એનો રસ બહુ લીધો હોય પછી રસ તોડતા પણ પરસેવો ઉતરે છે આમાં શું છે સંસાર જીવથી છૂટતો નથી અથવા સંસાર છૂટવો બહુ દુર્લભ છે એના કારણ શું છે કે બે બાજુની તકલીફ છે જેને ઘણું મળી ચૂક્યું છે ઘણું ભોગવી ચૂક્યા છે એને એ વખતનો રસ એવો ચડેલો હોય છે કે એ રસ તોડવામાં એને ઘણો પુરુષાર્થ જોઈએ જેને મળ્યું નથી હોતું એને નહીં મળ્યાને કારણે મેળવવાની જે ઈચ્છા એવી તીવ્ર છે રહેશે કે એને લઈને સંસાર છૂટતો નથી આમ બેમાંથી એક જ બનવાનું કાં તો કોઈ શ્રીમંતના ઘરે રાજાના ઘરે જન્મે કાં તો કોઈ ગરીબના ઘરે જન્મે બેમાંથી કાં તો પુણ્યનો ઉદય હશે કાં પાપનો ઉદય હશે શુભ ને અશુભ બે જ પ્રકારના ઉદય છે બધી પ્રકૃતિઓનો બે વર્ગમાં વિભાજન કરવામાં આવે તો શુભ અને અશુભ બે જ છે એના ફળ વેદનીમાં સાતા અને અસાતા એવી રીતે દરેકમાં બે પ્રકૃતિ બે પ્રકાર છે શુભ ને અશુભના પુણ્યોદયમાં પુણ્યનો રસ લે છે એટલે એ રસ તોડવો મુશ્કેલ પડે છે પાપના ઉદયમાં ખેદખીન અને ઈચ્છાઓ પુણ્યના ફળની ઈચ્છાઓ એટલે એમાંથી નીકળવું મુશ્કેલ પડે છે અને સામાન્યપણે જીવ સંસાર અવસ્થામાંથી મુક્ત થવામાં બહુ કઠણ પડે છે ઘણી કઠણ પડે છે વાત હવે પોતે એમ કહે છે કે અમારી સ્થિતિ કોઈ પુણ્યના ઉદયવાળી તો નહોતી જન્મ્યા ત્યારથી દેહ ધારણ કર્યો એટલે કે જન્મ્યા ત્યારથી કોઈ મહાન શ્રીમંત પણ ભોગ્યું નથી ચાલો બધી અનુકૂળતાઓ હતી જોતું હતું એ બધું મળતું હતું એવું કંઈ બન્યું નથી શબ્દાદિ એટલે પંચેન્દ્રિયના વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી પંચેન્દ્રિયના વિષય કોઈ ખામી નહોતું, એવું કઈ નહોતું. કોઈ વિશેષ એવા રાજ્યધિકારે સહિત દિવસ ગયા, કોઈ સત્તા અમને મળી ગઈ હતી અને સત્તાના કેફમાં જીવ્યા હતા, એવું નથી. ઘણાને એવું હોય છે, અધિકાર કે રાજની અંદર કોઈ પદવી હોય, કાં તો પોતે રાજા હોય, કાં રાજની અંદર કોઈ પ્રધાન કે કોઈ એવી પદવી હોય કે એનો નિશ્ચય રહ્યા કરે, એવું પણ ગયેલા, એવા દિવસો પણ ગયેલા નથી. પોતાના ગણાય છે એવા કોઈ ધામ અને આરામ સેવા નથી. નાનપણથી તે ધંધે લાગી ગયા, 20 વર્ષની ઉંમરથી ધંધે લાગી ગયા છે, અને હજી યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે. 25મું વર્ષ છે, પત્ર લખે છે ત્યારે, એટલે યુવાવસ્થાનો પ્રથમ ભાગ વર્તે છે. આમ તો 35-40 વર્ષે પણ યુવાવસ્થા ગણાય છે. 35-40 વર્ષનો માણસ 35 વર્ષે પણ યુવાન, આ તો હજી પહેલા ભાગમાં શરૂઆત છે, 20-25ની. એટલે શું કે છે કે યુવાન અવસ્થામાં ભોગ ઉપભોગની વૃત્તિ, મહત્વાકાંક્ષાના પરિણામો, આકાંક્ષાના પરિણામો વધારે જોર કરતા હોય છે. એવી સ્થિતિમાં અમારી આશ્ચર્યકારક સ્થિતિ છે. એવી યુવાનીની દ્રષ્ટિએ પણ કોઈ યુવાનીના ચિહ્નો નથી અમારા પરિણામની અંદર. તથાપિ કોઈની આત્મભાવે અમને કાંઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. ઉપર ઉપરની ઈચ્છા થાય છે, આત્મભાવે ઈચ્છા નથી થતી. ચારિત્ર મોહની ઈચ્છા છે, જુદો વિષય થઈ ગયો. આત્મભાવે કોઈ ઈચ્છા થતી નથી. આત્મભાવે એટલે તન્મયપણે, આખે આખો આત્મા એમાં રંગાઈ જાય, એને આત્મભાવ કહે છે. અથવા એકત્વ ભાવે, જ્ઞાન દશામાં તો ઈચ્છા રહી તો એનાથી ભિન્ન પણ વર્તે છે. ઈચ્છા થાય છે ઉપરની, ચારિત્ર મોહની, તો એનાથી ભિન્ન પણ વર્તે છે પોતાનો, એટલે એમાં કાંઈ જોર તો આવે જ નહીં, તીવ્રપણું તીવ્ર રસપણો થાય જ નહીં. એ એક મોટું આશ્ચર્ય છે, એ એક મોટું આશ્ચર્ય જાણીને વર્તીએ છીએ. આ એક આશ્ચર્યકારક દશા છે. અને એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ બંને સમાન થયા જાણી, મળ્યા તો ઠીક, ન મળ્યા તો ઠીક, કાંઈ અમને એથી કોઈ ફરક નથી એમ જાણીને અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. પ્રાપ્તિ અપ્રાપ્તિનો વિકલ્પ રહેતો નથી. વિકલ્પ વગરની આત્મશાંતિ છે, એનો અનુભવ કરીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભળે છે, વિકલ્પ આવે છે તો આ થાય છે. બસ વનમાં ચાલ્યા જઈએ અને એકાંત અમારી પૂર્ણ દશાની આરાધનામાં લાગ્યા રહીએ. આ જે અવિકલ્પ સમાધિ છે એ શાંતિનો પર્યાય છે, અને એ શાંતિ, આત્મશાંતિ અમૃત જેવી હોય છે. કેવી? અમૃત જેવી આત્મશાંતિ કે જેનો સ્વાદ સંસારીઓ કોઈ એ ચાખ્યો નથી, એટલે સમજણ ન પડે એ જુદી વાત છે. પણ જેને અનુભવ છે એ સમજે છે, અને એ શાંતિમાં જ રહ્યા કરીએ, સર્વકાળ એવી શાંતિમાં જ રહીએ, એ પ્રકારની આત્મભાવના રહ્યા કરે. અને એના માટે અનુકૂળમાં અનુકૂળ હોય તો તે વનવાસ છે. ઘરમાં રહેવું એને એ અનુકૂળ નથી, કેમ કે અનેક પ્રકારના ઉદયોમાં પ્રવર્તવું પડે છે. એટલે એ શાંતિ વૃદ્ધિગત થઈને પૂર્ણ થાય એ પ્રસંગ કોઈને ગ્રસ્ત અવસ્થામાં રહેતો નથી. પીતાંબર શાસ્ત્રોમાં ગ્રસ્ત અવસ્થામાં કેવળ જ્ઞાન થયાના પુરાણો લખાયા છે, કથાઓ લખાણી છે, પણ એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ અને સાધનાનું સ્વરૂપ સમજાયું નથી, એમ વાત છે. એમ છતાં વારંવાર વનવાસ સાંભળે છે, કોઈ પ્રકારનો લોક પરિચય રુચિકર થતો નથી. કોઈ પણ પ્રકારનો લોક પરિચય, કેમ કે લોકોની પાસે તો લોકોની જ વાતો હોવાની છે, સમાજની જ વાત હોવાની છે, સંસારની જ વાતો હોવાની છે. સંસારીઓનો પરિચય રુચિકર, લોક પરિચય એટલે સંસારીઓનો પરિચય રુચિકર અમને થતો નથી. સત્સંગમાં સુરતિ પ્રવયા કરે છે. સુરતિ એટલે એકાગ્રતા. સુરતિનો અર્થ થાય છે એકાગ્રતા. સત્સંગમાં અમને એકાગ્રતા રહે છે એટલે સત્સંગમાં રસ પડે છે. એકાગ્રતા ક્યાં આવે? જ્યાં રસ હોય ત્યાં આવે. રસ ન હોય ત્યાં એકાગ્રતા ના આવે. અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિ યોગમાં રહીએ છીએ. એટલે જે કાંઈ વ્યાપારનો પ્રસંગ છે એ ઉપાધિ યોગ છે, એમાં અવ્યવસ્થિત દશા છે. એમાં કોઈ પ્લાનિંગ નહીં, એમાં કોઈ વ્યવસ્થાની અંદર પરિણામ ગૂંચવાય નહીં. અવ્યવસ્થા થાય તો કાંઈ અસર થાય નહીં, લાભ થાય તો રાજીપણો રાજીપો થાય નહીં, નુકસાન જાય. વેપાર છે આ તો, નુકસાન પણ જાય તો પણ કાંઈ અસર થાય નહીં. કેમ કે લાભ મને થયો નથી ને નુકસાન પણ મને થયું નથી, એમ સ્પષ્ટ ભાન હોય છે. એટલે એમાં જે સાવધાની આવવી જોઈએ, જે ઉદયના કાર્યોમાં સાવધાની છે, એનું કારણ લાભ નુકસાનનું ભાન છે. કે મને લાભ ને મને નુકસાન. જેને લાભ નુકસાન પોતાના નથી, પારકા થઈ ગયા છે, પ્રવૃત્તિ ભલે પોતે કરતા હોય પણ જેને લાભ નુકસાન પોતાના નથી ને પારકા થઈ ગયા છે, એને સાવધાની ઉડી જાય છે. સાવધાની વર્તતી નથી. એટલે અવ્યવસ્થિત દશાએ એ બધું ચાલે છે, સાવધાની વગરની દશાએ બધું ચાલે છે. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી. નિર્વિકલ્પ શાંતિની પરિણતિ છે એ મુખ્ય પરિણતિ થઈ ગઈ છે, બાકી બધું અત્યંત ગૌણ થઈને વર્તે છે. એવી મુખ્ય પરિણતિ વર્તે છે. ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કાંઈ કામ કરાતું નથી, એવી વિરક્તિ આવી ગઈ છે. કાંઈ બીજો વિચાર નહીં, ચિંતન નહીં, કોઈ કામમાં રુચિ નહીં, કોઈ કામ જાણે કરાતું નથી. સંસારના કાર્યો કરવા જાણે અશક્ત થઈ ગયા હોય એ પરિસ્થિતિ. જ્યોતિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ, એ માયિક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત જ થાય છે. માયિક એટલે શું? લાલચ કરાવનારા, લોભ કરાવનારા. શું? જ્યોતિષ વિદ્યા તો વિદ્યા છે, ગણિત જ્ઞાન છે. કેમ કે એમાં પુણ્યના ફળ શું ને પાપના ફળ શું એ જોવા લલચાય છે. જે મારા ભવિષ્યમાં મને પ્રતિકૂળતા ક્યાં આવશે, મને અનુકૂળતા ક્યાં થશે, આવું બધું જાણવાની ઈચ્છા થાય. જ્યોતિષમાં તો પોતાને જ્યોતિષનું જ્ઞાન છે, જ્યોતિષનું જ્ઞાન ઘણું છે. એમાં તો શું થયું કે 18મે વર્ષે જ્યારે એમણે સતાવધાન કર્યા ત્યારે 18મે વર્ષે પ્રસિદ્ધિ ઘણી થઈ અને ઘણા જ્યોતિષ લોકો એની અંદર ભેગા થઈ ગયેલા. એમને પાસે આવેલા કે તમારા કુંડળી આપો, એમની કુંડળી અને ગ્રહયોગ જોઈને પરમેશ્વરના ગ્રહયોગ છે એમ બધાએ એકી અવાજે એકમતે એ વાત જાહેર કરી કે આવો આવો આવું જેનું જો કુંડળી હોય ને આવો જેનો ગ્રહયોગ હોય એ તો મોટો પરમેશ્વર થઈ જાય, પરમાત્મા થઈ જાય એવા ગ્રહયોગ ઠરાવવાના. ને એ લોકોની ચર્ચા ને વાતચીત ઉપરથી એમને વિદ્યા ગ્રહણ થઈ ગઈ. જન્મથી ઝવેરી નહોતા પણ ઝવેરાતની દુકાને બેઠા તો ઝવેરી થઈ ગયા. સોપસમ બહુ હતો, જબરદસ્ત સોપસમ, જે વિષયમાં ઉપયોગ આપે એ વિદ્યા આવી જાય, એમને સાધ્ય થઈ જાય. જ્યોતિષ વિદ્યા એમાં રસ નથી, સ્મરણે કરતા નથી. અણિમા આદિ સિદ્ધિ રીતિ સિદ્ધિ છે ને, એમાં અણિમા એક સિદ્ધિનું નામ છે. અણિમા ગ્રહિમા એવા બધા અષ્ટ સિદ્ધિ ને નવ નિધિ એ લબ્ધિ રીતિ સિદ્ધિમાં અમને કાંઈ એનું સ્મરણે કરતા નથી. શું તે માટે કોઈ વાત જાણવાનું અથવા સિદ્ધ કરવાનું ક્યારેય યોગ્ય લાગતું નથી, અને એ રસ્તે ચડવાનું અમને યોગ્ય લાગતું નથી. અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તો ચિત્ત પ્રવેશ પણ રહ્યો નથી, અમારો ઉપયોગે ચાલે એવી પરિસ્થિતિ નથી. કેટલો ખ્યાલ છે એમને આ બધો કે રિદ્ધિ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય, એમાં યોગના સાધનો અને પ્રયોગો શું છે, ઘણી ખબર છે એમને. જ્યોતિષાદી વિદ્યા પણ જાણે છે, એ બાજુ અમારો ચિત્ત પ્રવેશ નથી. પોતાને જે કામ કરવું છે, આત્મકાર્ય કરવું છે, આત્માની શાંતિ એનું મૂલ્યાંકન એટલું બધું છે કે આ બધું એની પાસે હાવ નિર્માલ્ય લાગે છે. રિદ્ધિ સિદ્ધિ ને જ્યોતિષ વિદ્યાને બધું એની પાસે સાવ નિર્માલ્ય લાગે છે, એટલું મૂલ્યાંકન એમને પોતાની આત્મશાંતિનું છે. અને એ દિશામાં એ આગળ વધવા માગે છે, બાકી કાંઈ નહીં. અને એ દિશામાં આગળ વધવાની પોતાની પુરુષાર્થની તૈયારી એટલી છે કે આ બધું એમાં ઉપયોગ જ ચાલે નહીં, ને ચિત્ત પ્રવેશ જ ન થાય, એ વિષયમાં પ્રવેશ જ ન કરી શકે, બીજા જીવોને લાલચ થઈ જાય, આમનો ચિત્ત પ્રવેશ ન થાય એવી પરિસ્થિતિ. પૂર્વે નિબંધન કરેલા, પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે છે તે તે પ્રકારે અનુક્રમે વેદન કર્યા જેવા એમ કરવું યોગ્ય લાગ્યું છે. અહીંયા થોડો કાગળ ફાટી ગયો છે, પણ તે તે પ્રકારે જે જે પ્રકારે ઉદય આવે તે તે પ્રકારે અનુક્રમે વેદન કર્યા કરવા, સંભાવે એટલા શબ્દો કદાચ ઉડી ગયા છે, સંભાવે વેદન કર્યા કરવા કર્યા જવા એમ કરવું યોગ્ય લાગ્યું છે. જે ઉદય આવે એમાં સંભાવ રાખવો, પુણ્યનો ઉદય આવે કે પાપનો ઉદય આવે બેમાંથી એક આવવાનો છે. કોઈ વાર મિશ્ર હોય છે, અમુક યોગ પુણ્યનો હોય અમુક યોગ પાપનો હોય. જેમ કે એવું સંસારમાં મિશ્ર પણ ઉદય હોય છે કે ક્યાંક અનુકૂળતા હોય ક્યાંક પ્રતિકૂળતા હોય, પૈસો ઘણો હોય પણ આહાર પાણી લઈ ન શકે, જરાય તંદુરસ્તી સારી ન હોય, ખાવાની ઈચ્છા રહીએ ખાવાનું હોય પણ ઘરમાં ભરેલું પણ ડાક્ટર એમ કે કાંઈ ખાવાનું નથી, ખાવા હોય તો ઇન્જેક્શન ખાઓ, બાકી લાડવા પેંડા તો ખાવા નહીં દઈએ તમને. હા, ઇન્જેક્શન એથી કિંમતી છે અમારી પાસે, ખાવા હોય તો એ ખાવ. એમ મિશ્ર ઉદય પણ હોય છે, કોઈ પ્રશંસા કરે કોઈ નિંદા કરે, એક સાથે બે ઉદય ચાલતા હોય. એમ કોઈ વખત એકાંતે પાપનો પણ ઉદય હોય, કોઈ વખત એકાંતે પુણ્યનો પણ હોય, એક પ્રકાર. શું એ જી અનુક્રમે એટલે એક પછી એક ઉદય આવે છે. ઉદયમાં તો છે ને આમ હાર ક્યુ લાગેલી છે, નિબંધન થયેલા કર્મોની ક્યુ લાગેલી છે, એટલે જેની જેની સ્થિતિ પાકે એમ ઉદય આવે અનુક્રમે, જેમ જેમ સ્થિતિ પાકે એમ અનુક્રમે ઉદય આવે. એમ એક સાથે બધો ઉદય આવે નહીં કોઈને, તો પછી એક સાથે ઉદય નિર્જરી જાય ને, એટલે તો બેલેન્સ તો કાંઈ રહે નહીં. પણ સંસારી જીવને આઠે કર્મનો ઉદય નિરંતર હોય જ છે, એક સમય પણ ખાલી ન હોય. અને એ ક્રમથી આવે છે સંભાવે વેદન કરવા, એમ કરવું યોગ્ય લાગ્યું છે. તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય, તો પણ તેમ પ્રવર્તવાનો અભ્યાસ રાખજો. શું કહે છે સુભાગભાઈને, કે તમે પણ જે ઉદય આવે એ ઉદયમાં જેટલા અંશે તમને સંભાવ રહી શકે તેમ પ્રવર્તવાનો અભ્યાસ, એટલે પ્રયત્ન, વારંવારનો પ્રયત્ન રાખજો. વારંવાર અભ્યાસ કરજો, એટલે વારંવારનો પ્રયત્ન રાખવો. અને કોઈ પણ કામના પ્રસંગમાં વધારે સોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો. શું કહો છો, ગમે તે કામ આવે ઉદયમાં, ઉદય અનુસાર આવશે સામે કામ, તો બહુ રસ નહીં લેતા. સોચ એટલે ચિંતા, વધારે ચિંતામાં વધારે રસ લઈને બહુ કાળજી કરીને કોઈ કામ નહીં કરતા, બહુ સાવધાનીથી કોઈ કામ નહીં કરતા, બહુ ચિંતાથી કોઈ કામ નહીં કરતા. આમ કરવામાં આમ થશે તો, તેમ થશે તો, ફલાણું આમ ધ્યાન રાખવું, તેમ ધ્યાન રાખવું, ફલાણું કરવું. સહેજે સહેજે તમને તમારા ઉદય અનુસાર ભાવ આવશે. અવળું પડવાનું હશે તો અવળો ભાવ આવશે, હવળું પડવાનું હશે તો હવળો ભાવ આવશે. વધારે એમાં ઊંડા ઉતરીને રોકાતા નહીં. મંદ રસે પ્રવૃત્તિ કરવી, સીધી વાત તો એ છે કે મંદ રસે પ્રવૃત્તિ કરવી, એમ કરવું, અથવા સહેજે એમ થવું, એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. જો કેવી વાત મૂકી છે, રસ તોડવાની વાત છે. જ્ઞાન દશા પ્રાપ્ત કરવી હોય તો મુમુક્ષુ દશામાં રસ તોડવાના પ્રયોગો કરવા. આપણા સત્સંગનો આ મુખ્ય વિષય રહે છે કે મુમુક્ષુએ, ઉદય તો બધાને આવવાના જ છે ક્રમથી, કોઈ સંસારી જીવને ઉદય વગરનો એક સમય પણ ન હોય પછી ક્યાં સવાલ છે. ક્યાંય રસ ન પડે એવી સહજ સ્થિતિ કેળવવી જોઈએ અને એ જ્ઞાનીના માર્ગમાં પ્રવેશ થવાનો દ્વાર છે. આત્મભાવે, તન્મય ભાવે, તીવ્ર રસે કરીને જે વિભાવ પરિણામો થાય, એટલો મોક્ષ જીવને વિશેષ દૂર છે. 569માં એ વાત કરી, 569માં એ વાત કરીશ. જો અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ વૃત્તિ તેટલો જીવથી મોક્ષ દૂર છે. તાદાત્મ વૃત્તિ એટલે રસ. અન્ય પરિણામ કયો કે ઉદય ભાવ કયો, આત્માથી અન્ય છે, ઉદય છે આત્માથી અન્ય છે, કર્મને અનુસરીને કર્મ સાથેનો ભાવ છે. એમાં જેટલી તાદાત્મ વૃત્તિ, જેટલી તીવ્રતા, જેટલો રસ તીવ્ર, જેટલું એકમેકપણું, જેટલી તન્મયતા, જેટલી એકાગ્રતા, જેટલો રસ વધારે, એ જીવ એટલો વધારે બંધાય છે. જેટલો વધારે બંધાય છે એટલો મોક્ષથી વધારે દૂર જાય છે. આ સીધી વાત છે. તો અહીંયાથી સામેની વાત લીધી પ્રતિપક્ષની, કે કોઈ પણ કામના પ્રસંગમાં એટલે કોઈ પણ ઉદયમાં વધારે સોચમાં પડવું એટલે વધારે રસ લેવો, વધારે ચિંતા કરવી, વધારે સાવધાનીમાં આવવું, એમ ન થાય એવો અભ્યાસ કરજો. ઓછો અભ્યાસ કરજો એટલે એમ ન થાય એવો અભ્યાસ. અભ્યાસ એટલે પ્રયત્ન, પ્રયત્ન એટલે પ્રયાસ. એમ સમજાવવું જોઈએ કે જ્યાં રસ પડ્યો ત્યાં બહુ મોટું નુકસાન કર્યું, જ્યાં રસ પડ્યો ત્યાં બહુ મોટું નુકસાન કર્યું. જે મોટું નુકસાન થાય એટલે અચકાટ આવ્યા વગર અચકાઈ જાય માણસ, મોટું નુકસાન જોઈને અચકાઈ જાય, રસભંગ થઈ જાય. આ પ્રથમ ભૂમિકામાં છે, આત્મકલ્યાણની ભાવનાની ભૂમિકામાં છે. શરૂઆતને અવલોકનના કાળમાં તો ઘણી જાગૃતિ હોય છે અને ત્યાં તો અવલોકન જ રસને તોડી નાખે છે. જે અવલોકનના સ્ટેજમાં આવેલા મુમુક્ષુઓ છે એનું અવલોકન જ એ રસને તોડી નાખે છે એમ બને છે. એમ જુદા જુદા ભૂમિકામાં પ્રયોગનો પ્રકાર જુદો જુદો હોય છે. એમ કરવું અથવા એમ થવું એટલે રસ તોડવો એ જ્ઞાનીના જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. એટલે એ રસ્તે જ્ઞાન દશામાં પ્રવેશ થાય છે. રસ તોડવાના પ્રયોગના રસ્તે જ્ઞાન દશામાં પ્રવેશ કરવાનો દરવાજો મળે છે. બસ સત્સંગની યથાર્થતા અને અયથાર્થતા અહીંયા સમજવાની છે. સામાન્યપણે જ્યાં જ્યાં સત્સંગ થતો હોય છે ત્યાં ત્યાં કોઈ પણ પુસ્તક, કોઈ પણ શાસ્ત્ર સામે રાખી અને એના શબ્દાર્થો, એના ભાવાર્થો, નય અપેક્ષાએ એના વિવિક્ષાથી નયાર્થો એ વગેરેથી એની ચર્ચાઓ ચાલે છે અને એને સત્સંગ માનવામાં આવે છે. આ બધી બુદ્ધિની રમત થઈ. શું થઈ? બુદ્ધિવાળા માણસો બે છે. કેમ કે આ તો શાસ્ત્ર જ્ઞાનનો જે વિષય છે એ બુદ્ધિજીવી માણસોનો વિષય છે, કે જેની બુદ્ધિ વધારે કામ કરતી હોય એનું કામ છે. એટલે બુદ્ધિ લડાવે છે. માને કે અમે સત્સંગ કરીએ છીએ, યથાર્થ સત્સંગ નથી અથવા એ યથાર્થ સ્વાધ્યાય પદ્ધતિ પણ નથી, કે શબ્દાર્થ, ભાવાર્થ, નયાર્થ બધું આવડે કે સમજાય. સત્સંગ એ છે કે તમે રોજે રોજ તમારો રસ તોડવાનો પ્રયત્ન અને પ્રયોગ શું કરો છો એ તમારું પ્રયોજન અહીંયા છે. એ પ્રયોજનને અડીને જો સત્સંગમાં એને 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 સાંકળવામાં ન આવતો હોય તો બધી ચર્ચાઓ સત્સંગ નથી, અસત્સંગ છે. સત્સંગ નથી તો શું છે? અસત્સંગ. કે કેમ? કે સતનો રંગ નહીં ચડે એમાં. એમાં જે સતનો રંગ ચડવો જોઈએ એ રંગ નહીં ચડે. યથાર્થ સત્સંગ મળવો આ દેશમાં નહીં, આ વિશ્વમાં દુર્લભ છે. યથાર્થ સત્સંગ બહુ દુર્લભ, બહુ અતિ અતિ દુર્લભ છે. આ કાળમાં તો અતિ અતિ દુર્લભ છે એવી પરિસ્થિતિ છે. શું કે છે? જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનો દરવાજો દરવાજા પહેલા આંગણું હોય, દરવાજા પહેલા આંગણું હોય અને દરવાજાની આ બાજુ ઘર હોય. પહેલા આંગણે આવે, દરવાજે આવે, પછી પ્રવેશ થાય. આંગણે આવવું એટલે સમીપ આવવો. એટલે સત્સંગ યોગ છે એનું આંગણું છે. પોતાનો પ્રયત્ન નિરસ ભાવ ઉત્પન્ન થવો એનો દરવાજો છે. પછી પ્રવેશ થાય છે. હવે સત્સંગમાં આવીને જો આ દરવાજા સુધી ન આવે તો ટ્રાફિક ઘણો આંગણામાં પસાર થતો એના જેવું થઈ જાય. ટ્રાફિકમાં આવી જઈએ આપણે, ટ્રાફિકમાં નથી આવવું, આંગણે આવવું છે. મેઇન રોડ ઉપર આંગણું હોય તો ટ્રાફિક પસાર થતો હોય. સત્સંગમાં ઉપસ્થિત રહેવું એનું નામ સત્સંગ નથી. સત્સંગમાં ઉપસ્થિત રહેવું એનું નામ સત્સંગ નથી. સત્સંગને તો ઉપાસવાનો છે, સત્સંગનો આશ્રય કરવાનો છે અને સત્સંગને આરાધવાનો છે. આ ત્રણ શબ્દો કૃપાળુદેવ વાપરે છે. સત્સંગને આશ્રય કરવો, સત્સંગ 569માં આશ્રય શબ્દ વાપરે છે. ક્યાંક ક્યાંક સત્સંગને ઉપાસવો એમ કે છે અને ક્યાંક આરાધવો પણ એમ કે છે. ઉપાસવાનો આરાધવો એક અર્થ છે અને આશ્રય કરવામાં પણ એ જ વાત છે કે એનું અવલંબન લેવું. જે કાંઈ પોતાને લાગુ પડતો વિષય છે એનું અવલંબન લેવું, એનું ગ્રહણ થવું, એ પ્રકારે સત્સંગ થવો જોઈએ. તો આંગણે આવે અને એનું કાંઈ ફળ આવે, એનું કાંઈ રિઝલ્ટ આવે, તો એ પ્રવેશવાના દરવાજે આવ્યો. લખતા લખતા કેવું લખે છે સૌભાગભાઈ કે અમે તો આમ કરીએ છીએ, તમે થોડુંક અમને અનુસરણ કરો. શું કીધું હવે? અમારી દશા બતાવીને અમે તમને એમ કહેવા માંગીએ છીએ કે તમે પણ થોડુંક અમને અનુસરણ કરો. જેમ તમારે ઉદય છે એમ અમારે પણ ઉદય છે. અને જ્ઞાનીના ઉદયો પણ અજ્ઞાન દશામાં બાંધેલા કર્મના ઉદયો હોય છે. જ્ઞાન દશા તો તાજેતરમાં થઈ છે, ઉદય તો પૂર્વકર્મ પૂર્વ ભવના જ મોટા ભાગના હોય છે. આ ભવના કોક જ ઉદય હોય. 9999 10000માંથી પૂર્વ ભવના આવતા હોય. કોક કોક આ ભાવમાં બાંધેલો કર્મ ઉદયમાં આવે. એ બહુ નિરસ પરિણામે બહુ અલ્પ સ્થિતિએ બાંધ્યું હોય તો આવે, નહીતર બધા પૂર્વ ભવના જ આવે. એટલે અજ્ઞાન દશામાં બાંધેલા આવે. તમને જે ઉદય આવે છે એવા અમને ઉદય આવે છે, તમારા જેવા જ અમને ઉદય આવે છે એમ કે છે. પણ અમે સંભાવે વેદન કરીએ છીએ. તમે પણ એ જ પ્રકારે ઉદયમાં પ્રવર્તવાનો પ્રયત્ન કરો. તમે એટલે અનુકૂળતા આવે તો રસ ચડી ન જાય, પ્રતિકૂળતામાં ખેદાઈ ન જાઓ. બેનું ધ્યાન રાખો, તમે બેમાં નુકસાન છે. હા, તરતા શીખડાવે છે. પાણી હાજર છે, ઉદય તો દરેકને છે એટલે પાણી હાજર છે. બહુ ભાગ જેવો સંસારમાં ડૂબે છે, ઉદયના પાણીમાં ડૂબી જાય છે. જેવો ઉદય આવે એમાં ઊંડો ઉતરી જાય છે. નાનીના સંગ મારીએ, સત્સંગ મારીએ તો એને તરતા શીખવે. શીખવું પોતાને છે, પ્રયત્ન પોતાને કરવો પડશે. બહુ બધો કોક વાર હાથ પકડી રાખે, પણ હાથ પકડીને છૂટો મૂકી દેશે તને. અમારે શિક્ષક હતા, 14 વર્ષની ઉંમરની વાત કરું છું, સ્ટાન્ડર્ડ 4th માં હતા. શિક્ષક બહુ જ વિચક્ષણ હતા, એટલે ખાલી નિશાળમાં ન ભણાવે. ચાલો આજે આપણે ગામ બહાર ભણવા જશું. નાનું ગામ હોય, ગામના પાદર લઈ જાય કોઈ ખેતરમાં વાડીમાં ખુલ્લી જગ્યામાં એકાંતમાં ત્યાં ભણાવે. હે, રાણપુર છોકરાઓને 4th 5th 6th 3 વર્ષ રાણપુર ભણ્યા. હા, નદીમાં લઈ જાય, નદીને સામે કાંઠે લઈ જાય, બીજા કાંઠે. ત્યાં તો પછી કોઈ વસ્તી ન હોય, શાંત વાતાવરણ હોય ત્યાં ભણાવે. પછી સ્કૂલ છૂટે પછી નાવા લઈ જાય ઉનાળામાં. સાંજે સ્કૂલ છૂટી જાય 5 વાગે, એની સાથે બધા નાવા જાય. સંખ્યાબંધ છોકરાઓ આવે. તરતા ન આવડતું એને તરતા શીખવે, મને તરતા શીખી ગયો. પછી મને થોડું મશ્કરી કરવાનું મન થયું, થોડું તોફાની હતો, થોડુંક મશ્કરી કરવાનું મન થયું કે સાહેબ મને તરતા શીખવા, મને તરતા આવડી ગયું હતું, શીખ્યો તો એ જ દિવસોમાં. એટલે એમને ખબર નહીં, એને એમ કે આને નથી આવડતું, તમારે ચોટલી વાળ પકડ્યા એ તરમાં તરતો, થોડી વાર વાળ પકડી રાખે પછી મૂકી દે, તો તરે છે કે ડૂબે છે. જો ડૂબતો હોય તો પછી પોતે ડૂબકી મારીને એક બાજુ લઈ લે. હા, એમ કે આ વાળ પકડી રાખે તો હાથ હલાવે, એટલે વજન તો લાગે ને, નીચે પાણી હોય ને એટલે માણસનું વજન, છોકરાનું વજન ન લાગે પાણીમાં હોય, એટલે ખાલી ચોટલું વાળ પકડી રાખે એટલે નીચે ન જાય પાણીમાં. હાથ પગ હલાવતો, હા, હાથ પગ હલાવવા માંડ્યો પછી મૂકી દીધું, મૂકી દીધું એટલે હું તરવા માંડ્યો, નાદ કાઢવા માંડ્યો એટલે સમજી ગયા ઠીક મારી મશ્કરી કરી, ઊભો રાખે પકડી ડૂબકા ખવડાવ્યા, સરખી રીતે ડૂબકા ખવડાવ્યા. હું અંદર તો મૂંઝવણ થાય ને, કોઈ તરતા શીખવતા હતા. જ્ઞાની ક્યારેક હાથ પકડે ને પછી મૂકી દે, હાથ પકડે ને પછી મૂકી દે, તરતા તારે શીખવાનું છે. કેમ તરાય એટલું ગાઈડન્સ આપે, પ્રયોગ કરાવે, પણ તરતા તો તારે શીખવાનું છે. પ્રયોગ કરાવે કે આ પ્રયોગ કર, તો આ પ્રયોગ કર, પણ પછી પ્રયોગમાં પરિણામ તો પોતાને કેવી રીતે રાખવા, એ કામ પોતાને કરવાનું છે. એવું છે, શું કહે છે, કોઈ પણ પ્રકારનો ઉપાધિ પ્રસંગ લખો છો તે જો વાંચામાં આવે છે, તથાપિ તે વિશે ચિત્તમાં કાંઈ આભાસ પડતો નહીં હોવાથી ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી. એ દોષ કહો કે ગુણ કહો, પણ ક્ષમા કરવા યોગ્ય છે. એવી સરસ વાત લખી છે કે તમે તમારી પરિસ્થિતિ એના વિષયમાં ઘણું લખો છો, કાગળ વાંચીએ એટલે વાંચીએ પણ છીએ, પણ ચિત્તમાં એનો પ્રવેશ જ થતો નથી, જરાય એના ઉપર વિચાર હાલતો નથી, આભાસ પણ પડતો નથી. હવે પછી અમે તમને એનો ધ્યાન દઈને જવાબ ક્યાંથી લખી શકીએ? એમ કહીને એમ કહ્યું કે અમે બિલકુલ તમારા ઉદયની વાતોમાં રસ લેવા માંગતા નથી, અને તમે રસ લ્યો એ અમને પસંદ નથી. કેમ કે એ વખતે તમને ઉદયની મુખ્યતા થઈ જાય છે એટલે તમે લખો છો, તમને ઉદયની મુખ્યતા વર્તે છે એટલે તમે લખો છો. અમને એટલી બધી ગૌણતા છે કે એવી વાતો વાંચવામાં અમને જરાય રસ નથી, તમે પણ રસ નહીં લ્યો. અને એમ કરવામાં તમે અમારો કદાચ દોષ પણ સમજો તો દોષ, અને ગુણ સમજો તો ગુણ. હે, તો તમારે તમારી પ્રતિકૂળતાના વિષયમાં અમે રસ નથી લેતા એટલે તમે કદાચ એમ સમજો કે આ દોષ, અને તમારો ઉદય ગૌણ કરાવીએ છીએ તો એને ગુણ, જે તમારે સમજવું એ સમજો, પણ ક્ષમા કરવા યોગ્ય છે. એમાં તમારે કોઈ આકુલતા કરવા યોગ્ય નથી, કેમ કે એમ કરીએ છીએ એ પણ તમારા કલ્યાણ માટે કરીએ છીએ, એમ પણ વર્તીએ છીએ એ પણ તમારા કલ્યાણ માટે વર્તીએ છીએ. શું છે, આ તો બે બાજુ ટીપે ત્યારે ઘાટ ઘડાય એવું છે. કુંભાર માટલું ઘડે ને, એનું સહેજ વાંકું એવું લાકડું હોય, વાંકું લાકડું હોય, સીધું નું હોય, એ ટીપવાનું હોય ને આવું હથેળી જેવું, આમ આમ વાંકું, અંદરથી એ ટીપે ગોળાય હોય ને, તો જ ગોળાય આવે, અંદરથી એ ટીપે અને બહારથી એ ટીપે ત્યારે હરખો ઘાટ, એક બાજુથી ટીપે તો હરખો ઘાટ ન થાય, કેમ કે કોઈ વાર અંદર ઉતરી જાય, કોઈ વાર બહાર ઉતરી જાય, બે બાજુથી ટીપવું પડે. એવું આમાં છે, કોઈ વાર બહુ જ મધુર વચનથી ઉપદેશ આપે, બહુ જ મધુર વચનથી સંબોધન કરે, ઉપકાર માને કોઈ વાર, કોઈ વાર બહુ કડક વચન કહે, બહુ કડક શબ્દ વાપરે, એવું પણ કરે. બેમાં એક જ આશય છે, બેમાં બે આશય નથી. પ્રવૃત્તિ વિરુદ્ધ દેખાય તો પણ આશય બંનેમાં એક જ છે કે એનું કેમ હિત થાય, સામાનું હિત કેમ થાય, એ સિવાય બીજો કોઈ આશય એમાં નથી હોતો, એટલે ક્ષમા કરવા યોગ્ય છે. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી, તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી એ અમારી ઉપાધિ નથી, અમે પોતાપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી, તેથી અમને કોઈ ગભરાટ ઉત્પન્ન થતો નથી. શું થશે, શું આ ઉપાધિ ઘણી આવે તો એનું શું થશે, કોઈ ચિંતા નથી, કોઈ ગભરાટ નથી. તે ઉપાધિના ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગૌણ ભાવે વર્તે છે અને તે માટેનો શોધ રહ્યા કરે છે. અમને જે શાંતિની ગૌણતા થાય છે એની ચિંતા થાય છે, અમારી આત્મસમાધિની ચિંતા થાય છે, ઉપાધિની ચિંતા અમને સંયોગની ચિંતા થતી નથી, અમને આત્મકાર્યની ચિંતા થાય છે, એમાં ગૌણ પણ જરા પણ ન ચાલે અને ક્યારેક ઉપયોગ બીજો દેવો પડે છે તો એટલી ગૌણતા અમને ખટકે છે, એનો શોધ રહ્યા કરે છે, એટલે અમને ખટકે છે, જેમ આંખમાં કણું ખટકે એમ ખટકે છે. એ રીતે 329મો પત્ર અહીંયા સમાપ્ત થાય છે.